એકત્ર જ્ઞાન ગોષ્ઠી. અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે લગભગ 2000 વર્ષ જૂના જ્ઞાનના ભંડારમાં ડૂબકી મારવાના છીએ. એક એવું પુસ્તક જેનું નામ છે એન્કિરિડિયન.
હા, જેના લેખક છે એપિક્ટેટસ.
બરાબર. અને આજના સમયમાં જ્યારે બહારની દુનિયા આટલી બધી એમ કે અસ્તવ્યસ્ત અને તણાવપૂર્ણ લાગે છે, ત્યારે સવાલ થાય કે શું આ પ્રાચીન જ્ઞાન આપણને અંદરથી શાંતિ અને સ્થિરતા શોધવામાં મદદ કરી શકે?
ચોક્કસપણે. આ પ્રશ્ન આજે ખૂબ જ મહત્વનો છે મને લાગે છે. એપિક્ટેટસનું એન્કિરિડિયન, જેનો અર્થ જ થાય છે નાનકડી હાથપોથી, અથવા તો હેન્ડબુક.
અચ્છા, હેન્ડબુક.
હા, એ કોઈ એમ દૂર બેસીને લખાયેલો મોટો ગ્રંથ નથી, પણ જીવનના વાવાઝોડા વચ્ચે ટકી રહેવા માટેની, મનને મજબૂત બનાવવા માટેની એકદમ વ્યવહારુ માર્ગદર્શિકા છે.
એટલે આજની જે અનિશ્ચિતતા છે એમાં આ પુસ્તકના સિદ્ધાંતો આપણને આપણી લાગણીઓ, આપણી પ્રતિક્રિયાઓ,
હા, અને જીવનના પડકારોને પણ એક નવી દ્રષ્ટિથી જોવાની ચાવી આપી શકે છે.
તો આ એપિક્ટેટસ હઠાત્વર, જેમણે આટલું ગહન છતાં આમ સરળ ભાષામાં જ્ઞાન આપ્યું, એમની પોતાની વાત જ ઘણી અસાધારણ છે, નહીં?
ખરેખર અસાધારણ. એપિક્ટેટસનો જન્મ જુઓ ઈસવીસન 50ની આસપાસ આજના તુર્કીના ફ્રીજિયામાં થયેલો, અને એ પણ એક ગુલામ તરીકે.
ઓ,
એમના નામનો અર્થ જ હસ્તગત કરેલું થાય છે, જે એમની એ ગુલામીની સ્થિતિ બતાવે છે.
બાપરે.
અને રોમમાં હતા ત્યારે સમ્રાટ નીરોના એક શક્તિશાળી અધિકારી એપાફ્રોડિટસ એમને ત્યાં ગુલામ તરીકે સેવા આપતા હતા. હવે કલ્પના કરો, શારીરિક રીતે પરતંત્ર હોવા છતાં
હા,
એમનામાં જ્ઞાન મેળવવાની કેવી તીવ્ર ઈચ્છા હશે.
અને ત્યાં જ એમને પેલી સ્ટોઇક ફિલોસોફી શીખવાનો મોકો મળ્યો, ખરું ને? એ પણ ગુલામીમાં જ. મેં સાંભળ્યું છે કે એમના માલિકે જ ગુસ્સામાં એમનો પગ ભાંગી નાખ્યો હતો.
હા, એવી વાત છે.
જેથી તેઓ આજીવન લંગડાતા રહ્યા. આટલી પીડા અને બંધન સહન કર્યા પછી પણ. અદ્ભુત.
હા, અને આ જ વાત મને લાગે છે એપિક્ટેટસના જ્ઞાનને બહુ વિશિષ્ટ બનાવે છે. એમની ફિલોસોફી ખાલી પુસ્તકો કે વિચારોમાંથી નથી આવી, પણ જીવનના કઠોરમાં કઠોર અનુભવો, ગુલામી, શારીરિક પીડા, શક્તિહીનતા, આ બધામાંથી ઘડાઈ છે.
બરાબર.
પછી એમને આઝાદી મળી, અને એમણે ગ્રીસના નિકોપોલિસમાં પોતાની ફિલોસોફી સ્કૂલ શરૂ કરી. એ બહુ પ્રખ્યાત થઈ.
અચ્છા.
એટલે એમણે બંધન અને સ્વતંત્રતા બંનેને બહુ નજીકથી જોયા અને અનુભવ્યા હતા. એટલે જ એમની વાતોમાં એક ઊંડાણ છે, એક પ્રામાણિકતા છે, જે સીધી અનુભવમાંથી ટપકે છે.
અને એમના શિષ્ય એરિયને એમના ઉપદેશો નોંધી લીધા, જેના કારણે આજે આપણી પાસે આ એન્કિરિડિયન છે.
બિલકુલ, નહીંતર કદાચ આ જ્ઞાન આપણા સુધી પહોંચ્યું જ ન હોત.
તો આ નાનકડી હાથપોથી એન્કિરિડિયન, એનો મૂળ વિચાર શું છે, જો કોઈને એકદમ ટૂંકમાં કહેવું હોય તો?
જો એક મુખ્ય વિચાર કહેવો હોય તો તે છે નિયંત્રણનો દ્વૈતભાવ. અંગ્રેજીમાં કહે છે ડાયકોટોમી ઓફ કંટ્રોલ. આ આખા પુસ્તકનો પાયો છે એમ સમજો,
નિયંત્રણનો દ્વૈતભાવ.
હા, એપિક્ટેટસ કહે છે કે જીવનમાં શાંતિ અને સુખ મેળવવાની ચાવી એ સમજવામાં રહેલી છે કે કઈ વસ્તુઓ ખરેખર આપણા નિયંત્રણમાં છે અને કઈ નથી.
આ સાંભળવામાં તો બહુ સરળ લાગે છે, પણ રોજિંદા જીવનમાં આનો અર્થ શું? શું છે આપણા નિયંત્રણમાં ખરેખર?
આપણા નિયંત્રણમાં છે આપણું આંતરિક જગત, એટલે કે આપણા વિચારો, આપણા નિર્ણયો, આપણી ઈચ્છાઓ, કોઈ પ્રત્યેનો આપણો અણગમો, આપણે શું કરવાનું પસંદ કરીએ છીએ, એ
આપણી પ્રતિક્રિયાઓ.
હા, બરાબર. આપણી માનસિક અને નૈતિક પ્રતિક્રિયાઓ, ટૂંકમાં જે આપણી અંદર ચાલે છે એ.
અને નિયંત્રણ બહાર એ શું શું છે?
લગભગ બધું જ બાકીનું. જો આપણું શરીર, આપણે તંદુરસ્ત રહેવાનો પ્રયત્ન કરીએ, પણ બીમારી કે અકસ્માત એ સંપૂર્ણપણે આપણા હાથમાં નથી.
સાચી વાત છે.
આપણી સંપત્તિ, આપણી પ્રતિષ્ઠા, બીજા લોકો આપણા વિશે શું વિચારે છે, શું કહે છે,
બીજા લોકો શું કરે છે એ પણ.
હા, બિલકુલ. બીજા લોકોના કાર્યો, પછી હવામાન, રાજકારણ, જન્મ, મૃત્યુ, આ યાદી તો બહુ લાંબી છે. એપિક્ટેટસ ભારપૂર્વક કહે છે કે આપણી મોટાભાગની ચિંતા, દુઃખ અને હતાશા એટલા માટે જન્મે છે કારણ કે આપણે જે આપણા નિયંત્રણમાં છે જ નહીં તેને કંટ્રોલ કરવાનો વ્યર્થ પ્રયાસ કરીએ છીએ.
એટલે કે સાચી સ્વતંત્રતા અને શાંતિ ત્યારે જ મળે જ્યારે આપણે આપણી બધી જ માનસિક શક્તિ, આપણી ઊર્જા ફક્ત એ બાબતો પર લગાવીએ જે ખરેખર આપણા હાથમાં છે, એટલે કે આપણા પોતાના વિચારો અને કાર્યો.
બરાબર.
આ તો જાણે જીવન જીવવાની આખી રીત જ બદલી નાખે એવો વિચાર છે.
બિલકુલ. આ સમજ જ આપણને બાહ્ય સંજોગોના ગુલામ બનવાથી બચાવે છે, આપણને આંતરિક રીતે સ્વતંત્ર બનાવે છે, અને આ પુસ્તક આપણને એ શક્તિ કેળવવાનું શીખવે છે.
આ પુસ્તકમાં તમે કહ્યું એમ 53 જેટલા ટૂંકા સૂચનો છે. બધા પર તો વાત નહીં કરી શકીએ, પણ ચાલો કેટલાક મુખ્ય વિષયો પર થોડું ઊંડા ઉતરીએ. પહેલો અને સૌથી મહત્વનો મુદ્દો તો આ નિયંત્રણનો દ્વૈતભાવ અને આપણી આંતરિક દુનિયા પર પ્રભુત્વ મેળવવાનો છે, નહીં?
હા, શરૂઆતના સૂચનો આ જ પાયો મજબૂત કરે છે. સૂચન એક તો સીધું સ્પષ્ટ જ કરે છે કે શું આપણા પર નિર્ભર છે અને શું નથી. પણ મને સૂચન 5 બહુ ગમે છે. એ ખરેખર ક્રાંતિકારી છે.
કયું?
એ કહે છે, માણસો વસ્તુઓથી નહીં પરંતુ તે વસ્તુઓ વિશેના તેમના વિચારોથી પરેશાન થાય છે.
ઓહ!
એટલે કે ઘટનાઓ પોતે સારી કે ખરાબ નથી હોતી, એ તો તટસ્થ હોય છે. આપણું તેમના વિશેનું જે મૂલ્યાંકન છે, આપણો જે નિર્ણય છે, એ જ આપણને સુખ કે દુઃખનો અનુભવ કરાવે છે.
આનું કોઈ ઉદાહરણ આપીને સમજાવશો તો વધારે સ્પષ્ટ થાય.
ચોક્કસ. જેમ કે ધારો કે વરસાદ પડે. હવે વરસાદ પડવો એ ઘટના છે, તટસ્થ.
હા.
પણ કોઈ રોમેન્ટિક વ્યક્તિને એ ગમે, કોઈ ખેડૂત માટે એ આશીર્વાદ સમાન હોય, કોઈનું પિકનિક બગડે એટલે એને એ ખરાબ લાગે.
બરાબર.
ઘટના એક જ છે, વરસાદ પડવો. પણ આપણો નિર્ણય કે મૂલ્યાંકન અલગ અલગ લાગણી જન્માવે છે.
એટલે એનો અર્થ એ થયો કે આપણી લાગણીઓની ચાવી તો ખરેખર આપણા જ હાથમાં છે. આપણે જેવું વિચારીએ એવું અનુભવીએ.
બરાબર. સમજા. અને આ જ સૌથી મોટી શક્તિ છે. આપણે બહારની ઘટનાઓ કદાચ ન બદલી શકીએ, પણ આપણો દૃષ્ટિકોણ, આપણો એ ઘટના વિશેનો નિર્ણય એ ચોક્કસ બદલી શકીએ છીએ. એપિક્ટેટસ કહે છે કે જ્યારે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે તરત જ પ્રતિક્રિયા આપવાને બદલે થોભો, શ્વાસ લો, તમારી જાતને પૂછો, આ જે થઈ રહ્યું છે શું એ મારા નિયંત્રણમાં છે?
અચ્છા.
જો જવાબ ના હોય તો તમારી જાતને કહો, તો પછી આ મારા માટે કંઈ નથી. અને જો જવાબ હા હોય, જેમ કે આપણી પોતાની પ્રતિક્રિયા, તો પછી તમારી શક્તિ તેના પર કેન્દ્રિત કરો.
આ તો પ્રેક્ટિસ માંગી લે.
ચોક્કસ. અને આ જ રીતે સૂચન 8 પણ બહુ મહત્વનું છે. એ કહે છે, ઘટનાઓ તમારી ઈચ્છા મુજબ બને તેવી માંગ ન કરો, પરંતુ જેવી રીતે બને છે તેવી જ ઈચ્છા રાખો અને તમે સારા રહેશો.
એટલે કે સ્વીકાર.
હા. આને સ્ટોઈ ફિલોસોફીમાં ભાગ્યપ્રેમ, અમોર ફાટી કહે છે. જે થઈ રહ્યું છે તેનો સ્વીકાર, વાસ્તવિકતા સાથે આપણી ઈચ્છાને સંરેખિત કરવી.
આ સ્વીકારની વાત આવી, પણ આપણે તો સમાજમાં રહીએ છીએ, લોકો સાથે સતત વ્યવહાર કરવાનો હોય છે. ત્યાં આ સિદ્ધાંતો કેવી રીતે લાગુ પડે, ખાસ કરીને જ્યારે લોકો આપણને દુઃખ પહોંચાડે કે આપણી ટીકા કરે? અહીં પેલી ભૂમિકા અને ધ્યેયની વાત આવે છે ને?
હા, બહુ સારો મુદ્દો ઉઠાવ્યો. એપિક્ટેટસ આના પર પણ ઘણું માર્ગદર્શન આપે છે. એમણે ઓઇકિયોસિસની વાત કરી છે. એનો મૂળ વિચાર એ છે કે આપણે સ્વાભાવિક રીતે પહેલાં પોતાની સંભાળ લઈએ છીએ, પછી ધીરે ધીરે આ સંભાળનો જે વર્તુળ છે એને વિસ્તારતા જઈએ, કુટુંબ, મિત્રો, સમાજ અને છેવટે સમગ્ર માનવજાત સુધી. આમાંથી જ આપણી જુદી જુદી સામાજિક ભૂમિકાઓ જન્મે છે. આપણે કોઈના સંતાન છીએ, કોઈના માતા પિતા, મિત્ર, નાગરિક, કર્મચારી, ઘણી બધી ભૂમિકાઓ છે.
હા, અને આપણો ધ્યેય શું છે?
આપણો મૂળભૂત ધ્યેય તો પેલી આંતરિક શાંતિ અને સદગુણ જાળવવાનો જ છે. અને આપણી ભૂમિકા શું છે? તો કે આ મુખ્ય ધ્યેયને ધ્યાનમાં રાખીને આપણી જે તે સામાજિક ફરજો છે એને શ્રેષ્ઠ રીતે નિભાવવી.
એટલે કે માનો મુખ્ય ધ્યેય સારો માણસ બનવાનો અને શાંત રહેવાનો છે. મારી એક ભૂમિકા કદાચ એક સારા કર્મચારી બનવાની છે, તો મારે મારું કામ પૂરી નિષ્ઠાથી કરવું.
બરાબર.
પણ જો બોસ નારાજ થાય અથવા ધાર્યું પરિણામ ન મળે જે મારા નિયંત્રણ બહાર છે, તો મારો જે મૂળ ધ્યેય છે, એટલે કે મારી આંતરિક શાંતિ, એ ડગમગવી ન જોઈએ, એમ જ ને?
એકદમ બરાબર. તમારું ધ્યાન તમારી ભૂમિકા શ્રેષ્ઠ રીતે નિભાવવા પર હોવું જોઈએ, નિષ્ઠાપૂર્વક, સદગુણપૂર્વક. પણ પરિણામ શું આવશે, બીજા લોકો શું કરશે, શું કહેશે, જે તમારા નિયંત્રણની બહારની વસ્તુઓ છે એની સાથે ભાવનાત્મક રીતે બહુ જોડાઈ જવાનું નહીં. જો કોઈ તમારું અપમાન કરે, જેમ કે સૂચન 42માં કહ્યું છે, તો યાદ રાખો કે એ તો એમનો નિર્ણય છે, એમની સમજ છે, એ કંઈ સાર્વત્રિક સત્ય નથી. તમે એ અપમાનને સ્વીકારો તો જ તે તમને અસર કરે છે, નહીતર નહીં.
એટલે કે આપણી મંજૂરી વગર કોઈ આપણને દુઃખી ન કરી શકે.
ખૈકન છે એવું જ. એટિક્ટેટસ તો મજાકમાં એમ પણ કહે છે કે જો કોઈ તમારી બુરાઈ કરે તો એને કહો, ભાઈ, તને મારી બીજી બધી ખામીઓ વિશે તો ખબર જ નથી, નહીતર તું ખાલી આટલું જ કહીને ન અટકત.
આ તો સરસ છે. આ હળવાશ પણ સ્વીકૃતિમાંથી જ આવે ને?
બિલકુલ.
પણ આ બધું જાણવું એક વાત છે અને જીવનમાં ઉતારવું એ સાવ જુદી વાત છે. આ તો ખરેખર સતત પ્રેક્ટિસ માંગી લે. શું એપિક્ટેટસ આ સતત અભ્યાસ વિશે પણ કંઈ કહે છે?
હા, ચોક્કસ. પુસ્તકના જે છેલ્લા સૂચનો છે, 46-53, એ આ પ્રોકોપ્ટોન એટલે કે જે સાધક છે, જે પ્રગતિ કરી રહ્યો છે, એના માર્ગ વિશે જ છે.
અચ્છા.
સૂચન 46 તો સીધી ચેતવણી આપે છે, ફિલોસોફીની ખાલી વાતો ન કરો, એને જીવી બતાવો. લોકો તમારી મજાક ઉડાવશે, ટીકા કરશે, કદાચ દંભી પણ કહેશે, પણ તમારે એ બધાની અવગણના કરીને જે સાચું લાગે છે તેને વળગી રહેવાનું છે.
એટલે કે તમારા કાર્યો જ તમારી દલીલ બને.
બરાબર. તમારા કાર્યો બોલવા જોઈએ. અને સૂચન 48માં એક બહુ સરસ તફાવત બતાવ્યો છે. સામાન્ય માણસ જ્યારે ભૂલ કરે કે નિષ્ફળ જાય ત્યારે બીજા સંજોગોને કે લોકોને દોષ દે છે.
હા, એવું જ થાય છે મોટે ભાગે.
જે સાધક છે, જે પ્રગતિ કરી રહ્યો છે, એ પોતાની જાતને, મતલબ કે પોતાના નિર્ણયોને કે પ્રયત્નોને જવાબદાર ઠેરવે છે. પણ જે ખરો ફિલોસોફર છે, જેણે આત્મજ્ઞાન મેળવ્યું છે, તે કોઈને દોષ નથી દેતો, ન બીજાને ન પોતાને. તે બસ સમજે છે કે જે બન્યું એ બન્યું અને એનું સ્વીકાર કરે છે.
એટલે ધ્યેય એ નથી કે આપણે તરત જ પરફેક્ટ બની જઈએ.
ના, બિલકુલ નહીં. ધ્યેય છે સતત પ્રયત્ન કરતા રહેવું, સતત જાગૃત રહેવું. એપિક્ટેટસ એથ્લીટનું ઉદાહરણ આપે છે. જેમ એક એથ્લીટ રોજ પ્રેક્ટિસ કરે છે, ધ્યાન રાખે છે, એમ જ આપણે આપણા મન પર કામ કરવાનું છે.
અને આનું ઇનામ શું?
ઇનામ કોઈ બહારની ટ્રોફી કે સફળતા નથી, પણ ઇનામ છે અપાથિયા, એટલે કે વિક્ષેપ પાડતી જે તીવ્ર નકારાત્મક લાગણીઓ છે એનાથી મુક્તિ, અને અટારેક્સિયા એટલે કે મનની અંદરની ઊંડી શાંતિ, સ્થિરતા.
વાહ. તો આટલી બધી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી જો આપણે આ પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે, એવા આહા મોમેન્ટ્સ જે કહી શકાય, જે શ્રોતાઓ પોતાની સાથે લઈ જઈ શકે, તો તે કયા કયા હશે?
મારા મતે પહેલો અને સૌથી શક્તિશાળી સંદેશ તો પેલો જ છે, નિયંત્રણનો દ્વૈત ભાવ. આ એક સમજ જ આપણને અડધી ચિંતાઓમાંથી મુક્ત કરી શકે છે. એ સ્વીકારવું કે મોટાભાગની વસ્તુઓ આપણા નિયંત્રણ બહાર છે.
હા.
અને આપણી શક્તિ ફક્ત આપણી પ્રતિક્રિયાઓ પર, આપણા વિચારો પર કેન્દ્રિત કરવી, આ જ સાચી સ્વતંત્રતાનો માર્ગ છે.
બીજો મહત્વનો મુદ્દો મને પેલી નિર્ણયની શક્તિવાળો લાગે છે. આપણે ઘણીવાર બહારની ઘટનાઓથી કે બીજાના શબ્દોથી ઉશ્કેરાઈ જઈએ છીએ, હે ને?
બરાબર.
પણ એપિક્ટેટસ યાદ અપાવે છે કે ઘટના પોતે નહીં, પણ એ ઘટના વિશેનો આપણો જે અભિપ્રાય છે, આપણો જે નિર્ણય છે, એ આપણને દુઃખી કરે છે. એટલે આપણી પ્રતિક્રિયા પસંદ કરવાની ક્ષમતા આપણા હાથમાં છે.
ત્રીજો મુખ્ય સંદેશ છે, સદ્ગુણ એ જ સાચું સારું. સમાજ ભલે પૈસા, પદ, દેખાવ આ બધાને બહુ મહત્વ આપે.
હા, એ તો છે જ.
પણ સ્ટોઇક ફિલોસોફી કહે છે કે સાચી સંપત્તિ તો આપણું આંતરિક ચારિત્ર્ય છે, આપણું શાણપણ, આપણો ન્યાય, આપણી હિંમત, આપણો સંયમ. આ એવી વસ્તુ છે જે કોઈ આપણી પાસેથી છીનવી નથી શકતું.
અને એ જ સાચા ટકાઉ સુખનો આધાર છે.
બરાબર.
અને ચોથો મુદ્દો, જે આપણે ભૂમિકા અને ધ્યેયની વાત કરી, સામાજિક ફરજો અને આંતરિક સ્વતંત્રતા, આપણી જે પણ ભૂમિકાઓ છે કુટુંબમાં, સમાજમાં, કામ પર, એ બધી નિષ્ઠાપૂર્વક ભજવવી, પણ આપણી શાંતિ અને ખુશીને બીજાઓની પ્રતિક્રિયાઓ કે પરિણામો પર આધારિત ન રાખવી.
હા, આ સંતુલન બહુ જ જરૂરી છે, ખાસ કરીને આપણા ભારતીય સંદર્ભમાં, જ્યાં સામાજિક અને કૌટુંબિક જવાબદારીઓનું ઘણું મહત્ત્વ છે, ત્યાં આ વિચાર ખૂબ ઉપયોગી થઈ શકે છે. આ પુસ્તકમાં ઘણા વિચારો એવા છે જે સૂત્ર જેવા બનીને યાદ રહી જાય છે. જેમ કે પહેલું જ વાક્ય,
કેટલીક વસ્તુઓ આપણા નિયંત્રણમાં છે જ્યારે અન્ય નથી.
આ તો જાણે આખી ફિલોસોફીનો સારાંશ જ છે. જો આ એક વાત ખરેખર ઊંડાણથી સમજાઈ જાય તો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ જ બદલાઈ જાય.
પછી બીજું, તમારી સાથે શું થાય છે તે નહીં, પરંતુ તમે તેના પર કેવી પ્રતિક્રિયા આપો છો તે મહત્વનું છે. આ આપણને આપણી લાગણીઓની જવાબદારી લેતા શીખવે છે. આપણે પરિસ્થિતિના લાચાર ભોગ નથી, પણ આપણા પ્રતિભાવના રચયિતા છીએ. અને પેલું સ્વીકૃતિવાળું, જે મને બહુ ગમ્યું, ઘટનાઓ જેવી રીતે થાય તેવી ઈચ્છા રાખો, નહીં કે તમે જેવી ઈચ્છો તેવી, અને તમે સારા રહેશો. આ સંઘર્ષ ટાળીને સ્વીકાર દ્વારા શાંતિ મેળવવાનો માર્ગ બતાવે છે. ખૂબ શક્તિશાળી વિચાર છે, ભલે પાળવો અઘરો લાગે શરૂઆતમાં.
ખરેખર, અને છેલ્લે જે અભ્યાસ પર ભાર મૂકે છે તે, તમારી ફિલોસોફી સમજાવો નહીં, તેને જીવો. જ્ઞાનનો સાચો પુરાવો શબ્દો નથી, પણ આપણું આચરણ છે.
ચાલો હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ. આ બધી વાતો સૈદ્ધાંતિક રીતે તો બહુ સરસ લાગે છે, પણ રોજબરોજના જીવનમાં આનો ઉપયોગ કેવી રીતે કરવો? કોઈ સામાન્ય માણસ સવારે ઉઠે ને રાત્રે સૂવે ત્યાં સુધીમાં આ સિદ્ધાંતો કેવી રીતે લાગુ પાડી શકે?
હા, આ બહુ પ્રેક્ટિકલ સવાલ છે. જુઓ, ચાલો થોડા ઉદાહરણો લઈએ. ધારો કે ઓફિસમાં કોઈ પ્રોજેક્ટ પર તમે ખૂબ મહેનત કરી, પણ ક્રેડિટ કોઈ બીજું લઈ ગયું અથવા ધાર્યું પરિણામ ન મળ્યું.
આવું તો બને.
ત્યારે તરત જ પેલો નિયંત્રણનો દ્વૈત ભાવ યાદ કરવાનો. પરિણામ કે બીજાની પ્રતિક્રિયા આપણા નિયંત્રણમાં નથી. આપણા નિયંત્રણમાં શું છે? આપણું કામ નિષ્ઠાથી કરવાનું ચાલુ રાખવું, આ અનુભવમાંથી કંઈક શીખવું અને મનમાં કડવાશ ન આવવા દેવી.
એટલે આપણો ધ્યેય આપણી શાંતિ જાળવવાનો, અને ભૂમિકા શ્રેષ્ઠ પ્રયાસ કરવાની.
બરાબર. અને સંબંધોમાં પણ આ જ રીતે, ઘણીવાર નજીકના લોકો જ આપણને દુઃખ પહોંચાડતા હોય છે, જાણીએ જાણે.
હા, એ વધારે અઘરું લાગે.
ત્યારે પણ યાદ રાખવું કે કોઈના કડવા શબ્દો કે વર્તન એ તેમનો નિર્ણય છે, તેમની સમજ છે, જે કદાચ અધૂરી કે ખોટી પણ હોય. આપણે તરત ગુસ્સે થવાને બદલે એક ક્ષણ રોકાઈને આપણી પ્રતિક્રિયા પર ધ્યાન આપી શકીએ. શું શાંત રહીને સ્પષ્ટતાથી વાત કરવી શક્ય છે? શું આપણે તેમની પાસેથી અવાસ્તવિક અપેક્ષાઓ રાખવાનું ટાળી શકીએ? કારણ કે તેમનું વર્તન આપણા નિયંત્રણમાં નથી.
પણ આપણી શાંતિ જાળવવી આપણા હાથમાં છે.
બરાબર.
અને આજકાલની જે સૌથી મોટી સમસ્યા છે, ચિંતા, એન્ઝાયટી, ખાસ કરીને ભવિષ્યની ચિંતાઓનું શું?
અહીં પણ દ્વૈતભાવ બહુ મદદરૂપ થાય. તમે જોશો તો મોટાભાગની ચિંતાઓ ભવિષ્યની એવી ઘટનાઓ વિશે હોય છે, જે આપણા નિયંત્રણમાં બિલકુલ નથી. જો આમ થશે તો, જો તેમ નહીં થાય તો.
હા, એ જ વિચારો ચાલ્યા કરે.
આ વિચારોને ઓળખવાના અને પોતાને યાદ અપાવવાનું કે આપણું ધ્યાન વર્તમાન ક્ષણ પર અને આપણે અત્યારે જે કરી શકીએ છીએ તેના પર હોવું જોઈએ. એપિક્ટેટસ તો પેલી નકારાત્મક કલ્પના, નેગેટિવ વિઝ્યુઅલાઇઝેશન કરવાનું પણ કહે છે.
એ શું છે?
એટલે કે આપણી પાસે જે સારી વસ્તુઓ છે, સ્વાસ્થ્ય, સંબંધો, સુવિધાઓ, એ આપણી પાસેથી છીનવાઈ જાય તો કેવું લાગે, એની કલ્પના કરવી.
આ તો વિચિત્ર લાગે છે, એવું કેમ કરવું?
એ વિચિત્ર લાગે, પણ એનાથી બે ફાયદા થાય છે. એક, આપણને અત્યારે જે મળ્યું છે એની કદર વધે છે, આપણે એને ગ્રાન્ટેડ નથી લેતા. અને બીજું, જો ખરેખર ભવિષ્યમાં કોઈ મુશ્કેલી આવે તો આપણું મન એનો સામનો કરવા માટે થોડું તૈયાર હોય છે, આપણી સ્થિતિસ્થાપકતા વધે છે.
અચ્છા, આ રીતે.
હા, અને સોશિયલ મીડિયાના દબાણ સામે પણ આ વિચાર રક્ષણ આપે છે. આપણું આત્મમૂલ્ય બહારની લાઇક્સ કે કમેન્ટ્સ પર નહીં, પણ આપણા આંતરિક ગુણો અને ચારિત્ર્ય પર આધારિત હોવું જોઈએ. આખી ચર્ચા પરથી જો મારો અંગત બોધપાઠ કહું તો, મારા માટે સૌથી મહત્વનો વિચાર પેલો એમોર ફાટી, ભાગ્યપ્રેમ અથવા જે છે તેનો સ્વીકાર એ છે. જીવનમાં જે કંઈ પણ બને છે, સુખદ કે દુઃખદ, તેને ફરિયાદ કર્યા વિના, સંઘર્ષ કર્યા વિના સ્વીકારીને આગળ વધવાની ક્ષમતા કેળવવી, આમાં એક અદ્ભુત શાંતિ રહેલી છે એવું મને લાગે છે.
અને મારા માટે એ સમજ કે આપણી સાચી સ્વતંત્રતા બહારના સંજોગો બદલવામાં નથી, પણ આપણી પોતાની આંતરિક પ્રતિક્રિયાઓને કાબૂમાં રાખવામાં છે, એ સૌથી મોટો બોધપાઠ છે. પેલો નિયંત્રણનો દ્વૈત ભાવ એ ખરેખર એક માસ્ટર કી જેવો લાગે છે, જે જીવનના ઘણા બધા તાળા ખોલી શકે છે. અને એ જાણવું કે આપણી ભૂમિકા નિભાવવી અને છતાં પરિણામથી અલિપ્ત રહેવું શક્ય છે, એ પણ ખૂબ રાહત આપે છે. શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર છોડી જઈએ. જો આવનારા એક અઠવાડિયા માટે આ પુસ્તકમાંથી ફક્ત એક જ સિદ્ધાંત, જેમ કે જ્યારે પણ કોઈ ચિંતા, ગુસ્સો કે હતાશા જેવું લાગે, ત્યારે એક ક્ષણ અટકીને પોતાને પૂછવું, આ પરિસ્થિતિ કે વિચાર શું એ મારા નિયંત્રણમાં છે? અને જો જવાબ ના હોય તો તેને મનમાંથી જવા દેવાનો સભાન પ્રયાસ કરવો. ફક્ત આટલું જ કરવામાં આવે તો રોજિંદા અનુભવમાં કેવો ફરક પડી શકે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.